प्रवचन नंबर 694 तारीख 15/11/96 67 मिनिट समयसार गाथा 6।
પર્યાયમાં જે રાગ દ્વેષ થાય જે પણ તારા શ્રીકાળી સ્વભાવમાં નથી એનાથી પણ તારો આત્મા ભિન્ન છે. ભિન્ન રહ્યો હતો, ભિન્ન રહ્યો છે અને અનંત કાળ પણ એ આત્મા રાત્રિ ભિન્ન રહેવાનો છે. એવો શુદ્ધાત્મા અંદરમાં બિરાજમાન છે. એ શુદ્ધ આત્મા જ તારું સ્વરૂપ છે. રાગ દ્વેષથી તદ્દન તારો આત્મા સર્વતાધીન છે. પર્યાયમાં ગમે એટલું નરક નિગુણનાશું ખાવી પડે, પર્યાયમાં ગમે એવી મલિનતા થઈ જાય, થાવ તો થાવ, પણ પરમાત્મા પવિત્ર એવો ને એવો અંદરમાં બિરાજમાન છે. કિંચિત માત્ર એમાં પરિણામની અશુદ્ધતા એમાં પ્રવેશતી નથી, પ્રવેશી શકતી નથી અને કોઈ કાળે પ્રવેશશે નહીં એવું એક તારું અંદર અંતરતત્વ બિરાજમાન છે. એવા શુદ્ધાત્મામાં લક્ષ કરી એમાં લીન થવાનો પ્રયત્ન કરો એને પરમાત્મા મોક્ષનો માર્ગ એટલે સુખનો માર્ગ કહે છે. ત્યારે સમયસારની શરૂઆત કરતા આચાર્ય ભગવાને ફરમાયું કે હે ભવ્ય આત્માઓ, મારો ભાવ એવો જાગ્યો છે કે એકત્વ વિભક્ત આત્માની વાત હું કરી લઉં અને કહીશ અનંત ગુણથી એકત્વ એક પણ અને પર્યાય માત્રથી વિભક્ત નામ જુદા પણ. એ અનાદિ અનંત જુદા એ પર્યાયની સાથે રહેલી છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે અને પર્યાયમાં દ્રવ્યની નાસ્તી છે. પર્યાય છે, પરિણામ છે, પણ એ પરિણામ ભગવાન પરમાત્મામાં નથી. જે જેમાં નથી એની સ્થાપના તું તારા આત્મામાં કરી રહ્યો છો કે મારા મારા થાય, દ્વેષ થાય, એ તો તું પર્યાયની સામે જો ને તો તને એવી પ્રીપ્રી ભ્રાંતિ થશે. પણ પર્યાય હોવા છતાં પર્યાયને ગૌણ કરીને પર્યાયથી રહીત શુદ્ધાત્માને જો તને દેખાશે. અમે આવા આત્માને દેખી લીધો છે, દેખીને અનુભવ કરીને આ શાસ્ત્ર લખવાના છીએ અને અમે જે કહીએ છીએ એ પ્રમાણે તો લક્ષ કરી અને એનો અનુભવ કરીને અમારી વાત પ્રમાણ કરજે. અમે કહીએ છીએ માટે સત્ય છે એમ રહેવા જોઈએ. આજે જ્ઞાની તને કહે છે કે સાકર મીઠી છે, કાલે ઠગ લોકો આવશે કે આ મીઠી છે એ ફટકડી, તો એને મીઠી તરીકે વેચવા આવશે. ક્ષેત્રમાં સાકરને અનુભવજે, જીવ ઉપર ભોગજે કે આ સાકર છે કે ફટકડી છે. એમ આચાર્ય ભગવાન ફરમાવે છે કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, પણ તું તારા અનુભવ કરીને પ્રમાણ કરજે, મારા કહેવાથી પ્રમાણ કર એમ હું કહેતો નથી. હું કહું છું એવું સ્વરૂપ છે કે નહીં એ ભેદ જ્ઞાન કરી અભેદમાં જઈ ભેદ તરફનો ઉપયોગ બંધ કરી અને અભેદના ઉપયોગ તરફ ઉપયોગને વાળી દે અને અભેદને સામાન્ય શુદ્ધાત્માને જોતર દેખાશે. દેખાય એવો છે આત્મા, દર્શન થાય એવો આત્મા છે અને તારી પાસે એક એવું સાધન છે ઉપયોગ લક્ષણ કે જે ઉપયોગમાં તારો આત્મા અત્યારે તને જણાયેલો છે તને વિશ્વાસ નથી આવો. તારા વિશ્વાસમાં એવું છે કે રાગ જણાય છે, શરીર જણાય છે, પર જણાય છે, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એવું કે આ બાળરૂપાણ સૌને સદાકાળ નિજ પરમાત્મા દ્રવ્ય અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે પ્રતિભાસ થઈ ગયો છે અને એ પ્રતિભાસ કથનચિત નાયક ને જ્ઞાનનો કથનચિત અભેદભાવે પ્રતિભાસ છે. એ જણાય છે માટે તને જણાઈ જશે અને જે તારા સ્વભાવથી ભિન્ન છે એનો ભલે પ્રતિભાસ થાય તો એ પદાર્થો તને જણાતા નથી માટે તને જણાશે પણ નહીં. વાત કોઈ અપૂર્વ છે, સમય સાધની શુદ્ધાત્માની વાત તો અપૂર્વ છે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે આ વાત તે અનાદિકાળથી સાંભળી હતી, કામ ભોગ બંધનની કથા તો સાંભળી છે તે. આ કરવું ના ન કરવું, નાને જાણવું નાને ન જાણવું એવા પરના ભાગલા તે ફેરા પણ પરથી જુદો ભગવાન અંદર બિરાજમાન છે પરમાત્મા. અત્યારે જેમ કાદવની કચડની મધ્યમાં પણ સોનું ને કાટ લાગતો નથી એમ અનાદિનો ભલે અજ્ઞાન ભાવે જીવ પર્યાય પરમે અજ્ઞાનનો પ્રવેશ, રાગનો પ્રવેશ, દુઃખનો પ્રવેશ આત્મામાં આવતો નથી એની જુદાઈ દે છે. ભલે એકંતો માને રાગ ને દુઃખ આત્મામાં થાય છે એમ થાપે અજ્ઞાની પોતાના અજ્ઞાનથી થાપે ભલે અજ્ઞાની, પણ એના આત્મામાં આવતો નથી. જો થાપે છે એવું થઈ જતું હોય તો સમીજ્ઞાન કહેવાય. થાપે છે, જાણે છે, માને એવું સ્વરૂપ થતું નથી. માટે ગેમમાં એવા ગમે એવા પરિણામની મધ્યમાં પણ પરમાત્મા પવિત્ર બિરાજમાન એવો ને એવો છે. યુવલજી સાહેબે ગુણોમાં લાગુ પડતો નથી. એવો એકત્વ વ્યક્ત આત્માની વાત હું કહીશ તે સાંભળી નથી અત્યાર સુધી, એવું કહીશ. તારી દશામાં ગમે એવા વિકારી ભાવો અનંતકાળથી થયા અત્યારે થાય છે ભલે હો, ભાઈ મધ્યમાં એનાથી જુદો આત્મા વિરાજમાન છે. એ શુદ્ધાત્મામાં રાગનો પ્રવેશ નથી, એ શુદ્ધાત્મામાં નારકીના દુઃખનો નારકીના જીવમાં પ્રવેશ નથી. માટે જે ભીન છે દુઃખ રાગ ભીન છે એનું કરવું ન હોય અને દુઃખ ભીન છે એનું ભોગવવું ન હોય. અમને ખબર છે કે તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે, સંસારી જીવરાગને કરે દુઃખને ભોગવે બધી તારી વાત અમારા ખ્યાલમાં છે, ખ્યાલ બાર નથી, બધું ખબર છે અમને કે પર્યાય દ્રષ્ટિએ આવું પ્રતિપાદન પણ જીનાગમમાં આવે છે અમને ખબર છે. પણ અમે તો આગમના સારભૂત અધ્યાત્મની વાત કરવાનો ભાવ ઉઠાવ્યો છે. આગમમાં તો ઘણું ઘણું આવશે, જ્ઞાન પ્રધાન કથનમાં વ્યવહારથી ઘણું આવશે. રાગને કરે દુઃખને ભોગવે કરોને બાંધે ચાર ગતિમાં રખડે એવું સ્વરૂપમાં નથી. તું સ્વરૂપને જોઈને પછી મને વાત કર તો અમને જે પાછું છે એ તને બાસી જશે. એકવાર તો પર્યાયનું લક્ષ છોડી દે, પર્યાયનો અભાવ કરવાનો કહેતા નથી. પર્યાય તો અનાદ્યંત રહેશે, રહેશે ને રહેશે, ઉત્પાદન તો થયા જ કરશે. પણ તું ઉત્પાદનનું લક્ષ છોડીને ધ્રુવને જોઈ લે ને, તારા આત્માને જોઈને એક વખત જો તને મસ્તી ચડી જશે. અરે પછી બહાર આવવાનું મન પણ નહીં થાય તને. હા, એ એક વસ્તુ તારી પાસે છે, જ્ઞાન ને સુખનો ઢગલો તું છો પોતે જ. જ્ઞાન બહારથી આવતું નથી, આત્માનું સુખ બહારથી આવતું નથી. એવી વાત હું કહેવા માંગુ છું, એ કહીશ અને કહું તો તું તારા અનુભૂતિ પ્રમાણ કરજે, મારા કહેવાથી નહીં. એ છઠ્ઠી ગાથા નો એક મથાળો છે. શિષ્ય પૂછે છે, હવે પ્રશ્ન જે છે કે એ પ્રશ્ન ક્ષેમાંથી આવ્યો કે એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, એમાંથી શિષ્યના મુખમાં પ્રશ્ન ભૂલ્યો, એવો શુદ્ધાત્મા કોણ છે જેની મને ખબર નથી? એના માટે હું પૂછું છું, મને ખબર હોય તો પૂછું જ નહીં. એવા શુદ્ધાત્મા આવા આત્મા કોણ છે એ ત્રિકાળી દ્રવ્યનો પ્રશ્ન કર્યો. એને ભગવાન આત્મા કેવો છે, પરમાત્મા કેવો છે, ધ્રુવ પરમાત્મા કેવો છે, કારણ પરમાત્મા કેવો છે, સુખમય આત્મા કેવો છે પ્રભુ, એ ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ પૂછ્યો એને. પછી ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ તમે કદાચ કહેશો એ મને ખબર છે, પણ એ ત્રિકાળી આત્માને અમારે જાણવો કેવી રીતે, એનું સાધન શું પાછું કહેતો એમને ખબર છે. હવે સાંભળશું ને સ્વીકાર પણ કરશું, પણ એને અનુભવવાની વિધિ જો આપ નહીં કહો તો કામ અધૂરું રહી જશે. કે તારું કામ અધૂરું નહીં રહીએ તેવા સમર્થ આચાર્યને પ્રશ્ન કર્યો છે. પૂર્વ 415 ગાથાનું સ્વરૂપ કહીશ તને સંક્ષેપમાં. જૈસેન આચાર્ય ભગવાન સમયસારની રચના કરતા કહે છે કે આ સમયસારમાં 12 ગાથા સુધીમાં કોઈ નિકટ ભવિષ્ય હોય, સૂક્ષ્મ રૂચિવાળો હોય, થોડું કહે અને જાજુ સમજી જાય. ગુરુ થોડું કહે અને જાજુ સમજે એનું નામ સૂક્ષ્મ રૂચિ કહેવાય. પણ એ જો જીવ એવામાં 12 ગાથાનું અધ્યયન કરશે તો એને અનુભવ થઈ જશે. કદાચ 12 ગાથા સુધીમાં અનુભવ કરનારા ઓછા હોય એમ માનીએ આપણે, તો એના માટે 415 ગાથા કહીશું. પણ 415 ગાથા એ તો તને પૂરું થવું જોઈએ. થઈ જશે. અમારી શુભેચ્છા છે આ વાત સાંભળે, સાંભળે અને સમજે, સમજે અને ભેદનો વિચાર કરે, પછી ભેદ તરફથી ખસતો જાય ને અભેદ તરફ ઢળતો જાય તો અભેદ ને ચડી જશે ને અનુભવ થઈ જશે. એ વાત કરી છે. શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એટલે અનુભવ કરવો જોઈએ. શુદ્ધાત્મા છે કેટલો એનો અનુભવ કરવાની વિધિ પણ મારે પૂછી લેવી સાથે. બે પ્રશ્ન કર્યા છે, એના પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે. નથીથી વાત ઉપાડી છે, નાસ્તિકથી. આમાં ખૂબી તો એ છે આ ગાથામાં, મૂળ શ્લોકમાં, કે નિશ્ચયને કે નથી એવો નિશ્ચયને એનો શબ્દ લગાવ્યો હતો. સ્વભાવને નહીંથી જાણી શકાય, અનુમાન કરી શકાય, પણ નહીંથી અનુભવ કરી શકાય નહીં. એટલે નથી શબ્દ મૂક્યો. આત્મામાં પ્રમત અપ્રમત નથી, કઈ નહીંથી નથી કે પ્રભુ સ્વભાવથી નથી. નિશ્ચય નૈતિ નથી પ્રમત અપ્રમત, તો સાપેક્ષ વ્યવહાર નૈતિ આત્મામાં પ્રમત અપ્રમત દશાઓ જે આવી જશે છેજની વસ્તુમાં. પર્યાયમાં ભલે હો, મારે તો વસ્તુ બતાવવી છે. નથી અપ્રમત કે પ્રમત, સાતમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન સુધીની અપ્રમત દશાઓ દશા દશામાં છે, દશા દ્રવ્યમાં નથી. સોનાનો ઘાટ સોનાની પર્યાયમાં છે, પણ એ ઘાટ સોનામાં નથી. અરે તો શું અનર્થી થાય છે કે આદર્થી થાય છે? સોનાને સોનાનો ઘાટ અડતો નથી. જો સોનાને સોનાનો ઘાટ અડી જાય તો ઘાટનો તો નાશ થશે, તો સોનાનો નાશ થઈ જશે. માટે ઘાટ ઘાટમાં છે તો હું સોનામાં છે. બે ઉપાદાન છે, ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન. નથી શબ્દ વાપરો, નથી. આ દશાઓ આત્મામાં નથી, કઈ નહીંથી નથી, શિષ્યભૂત તો નથી, જિજ્ઞાસુ છે, તૈયાર થયેલો છે, નિકટભવી જીવ છે. આ નિકટભવી જીવનો પ્રશ્ન છે કે સાહેબ આઠ કર્મ કેવા છે, ઘાતી ઘાતી ના શું, 148 ના ભેદ શું, ક્યાં ગુણતાને કઈ ઉદય થાય, વિચ્છુતી થાય, સંક્રમણ થાય, એ કાંઈ પૂછ્યું નથી. નવ તત્વ ના ભેદ શું, એ કાંઈ પૂછ્યું નથી. છ ત્રિવેનો સ્વરૂપ શું, એ પૂછ્યું નથી. એ ફક્ત પોતાનો શુદ્ધાત્મા કેવો છે અને એનો અનુભવ કેમ થાય, અનંતકાળથી મને આ આત્મા દેખાણો નથી, અનુભવ આવ્યો નથી, એવો મારો પ્રશ્ન છે. નથી આ પ્રમત કે પ્રમત નથી. પ્રમત એટલે એક થી છ નું સ્થાન. મિથ્યાત્વના પરિણામ નથી એમ કહ્યું કે કઈ નહીંથી નથી કે વ્યવહાર નહીંથી તો છે કે નહીં મિથ્યાત્વના પરિણામ. પણ ભાઈ આ ધર્મપિતા શું કહે છે, નહીં લગાડી જ નથી. નહીંથી સમજાવી શકાય, બીજાને સમજાવવાનો કાળો હોય, પણ 60 વર્ષથી સાંભળ્યા પછી હવે નહીંની શું જરૂર છે? સાંભળ્યું ઘણું, હવે કે છે તું સ્વભાવથી જોવો તું, નહીં સાપેક્ષ છે, સ્વભાવ નિરપેક્ષ છે. નથી અપ્રમત કે પ્રમત નથી. કેટલાકને એકાંત લાગે, લાગે તો લાગો, અમૃત છે. અમૃતચંદ્ર આચાર્યનું અમૃત આમાં દર્શે હમણાં. નથી અપ્રમત કે પ્રમત નથી. જે એક જ્ઞાન નાયક ભાવ છે 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 ને છે ત્રણ કાળે છે અને ત્રણેય કાળે પ્રબત પ્રબુદ્ધિ સવાર નથી. શ્રી પરમાત્મામાં તો નથી ચૌદ ગુણ સ્થાન, પણ સંસારી જીવની પર્યાયમાં ચૌદ ગુણ સ્થાન હોવા છતાં નથી. લે અમે તારી વાત કરીએ છીએ અત્યારે, તારામાં પરિણામ થાય છે એમને ખબર છે. પરિણામના અસ્તિત્વને ઉડાડતા નથી, પણ તારા ત્રિકાળી સ્વભાવમાં એ નથી. અમારે એમ કેવું છે, તું ન સમજી શકતો હોય તો પૂજ્ય અમને નથી. અપ્રમત કે પ્રમત જે એક નાયક ભાવ છે, છે છે ને છે અનાદિ અનંત, માને તોય છે ને ન માને તોય છે. ત્રણેય કાળ આત્મા શુદ્ધ છે, અશુદ્ધ માને તો અશુદ્ધ થાય નહીં. એક નાયક ભાવ છે એ રીત શુદ્ધાશુદ્ધ પર્યાયથી રહીત છે. આત્મા માટે કે છે કે શુદ્ધ છે. શુદ્ધાશુદ્ધ પર્યાય બે પ્રકારની પર્યાય લીધી ને ઉપર પ્રમાતા પરમ બે આવી ગઈ, શુદ્ધ ને અશુદ્ધ. સંવર્ણિજા અને મોક્ષની પર્યાય છે શુદ્ધ, અપૂર્ણ શુદ્ધ ને પૂર્ણ શુદ્ધ. એવી શુદ્ધ પર્યાય પણ ભગવાન પરમાત્મામાં નથી. એવા આત્માને તું જો, તને દેખાશે નહીં દેખાય એવી વાત જ નથી. હવે એ રીતે શુદ્ધ કથાય ભગવાન પરમાત્મા પવિત્ર ભગવાન વિરાજમાન છે ચૈતન્ય મૂર્તિ. એમાં શુદ્ધ ને શુદ્ધ પર્યાય એમાં નથી. પર્યાય પર્યાયમાં ભલે હો, પણ પર્યાય સામાન્યમાં નથી. ઠીક છે, બહુ સારું, બહુ
સારું.
મેં પ્રકાશ કુ કહાને કે મેં તો આવતા આવું ના, અગર તું મેરા નામ છે યુગલજી શાહ કો લે કલકત્તા કે લીએ એ રીતે શુદ્ધ કથાય કહેવાય. શુદ્ધ છે, શુદ્ધ પર્યાયની રહી છે માટે શુદ્ધ છે. ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય છે, ધ્યાનનો વિષય, ધ્યાનનો વિષય જે ધ્યેય છે એમાં શુદ્ધ પર્યાય નથી, એમાં ધ્યાનાવલી નથી, એમાં ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન ના પરિણામ નથી. નથીમાં બે આવ્યું ને, ખબર છે નથી પર્યાય રહી આગળ કે નહીં. એ રીતે શુદ્ધ કથાય કહેવાય. ક્યાં સુધી તો ત્રિકાળી દ્રવ્ય ધ્યેયની વાત કરીએ છીએ. ત્રણ પ્રકાર પાડીને એને ધ્યેયની વાત કરી. હવે થોડો ચોથો પ્રકાર ચાર ટુકડા કરીએ તો ત્રણ ટુકડામાં એને ત્રિકાળી દ્રવ્યની વાત કરી. હવે એક શિષ્યનો પ્રશ્ન બાકી રહીએ છે ને કે ઓ શુદ્ધાત્મા, અમારે તમે કહેશો પણ જાણવાની વિધિ પણ મારે તમને પૂછ્યું ત્યારે કે કેવી રીતે આત્માને જાણવું, તો ચોથા ચરણમાં કહે છે જે જ્ઞાન એ તો તે જ છે. અમે પર્યાયથી રહીત કહેશો, રહીત કહેશો પણ તને સહિતનો અનુભવ થઈ જશે. લે કે તો બરાબર ઉત્પાદન તો બરાબર છે. ઉમાસ્વામી ભગવાન ની વાત રાખી તમે. અરે ઉમાસ્વામી ભગવાન એટલે પરમાત્મા. ઉત્પાદન દુરુત્તમ સબ છે, ગુણ પર્યાય છે, નથી કોણ કે છે. પણ જે દી ત્યારે વાત આવે છે ત્યારે આચાર્ય ભગવાન મૃત્યુમાં કરીને કે છે કે અમે ધ્યેયનું ધ્યાન કરીએ છીએ ત્યારે નિર્વિકલ્પ ધ્યાન વાળું આવે છે. પર્યાય સામે જોતા અમારું નિર્વિકલ્પ ધ્યાન છૂટી અને સવિકલ્પ દશા આવે છે, અમને પોસાતી નથી. હા હા હા, છઠ્ઠું ગુણ સ્થાન પોસાતું નથી એવી અપૂરો વાતો સમીસારમાં છે. જે અને તે જે જ્ઞાત તે તો તે જ છે. જ્ઞાત હો જાણવામાં આવ્યો બે ભાગ કરે છે, બહુ સૂક્ષ્મ છે, લેશું બધું આપણે ધીમે ધીમે લઈ લેશું. બે ભાગ કર્યા, જાણવામાં આવ્યો પેલા પૂર્વ પર્યાયમાં અનુભવ પહેલા, જાણવામાં આવ્યો એ જ અનુભવમાં આવ્યો. જ્ઞાત તે તો તે જ છે. કર્ણલગ્નિના પરિણામમાં આવતા જાણવામાં આવે છે. આ ભલે છન્મસ્તો ઉપયોગ એને કર્ણલગ્નિના પરિણામ પકડી ન શકતો હોય, કદાચિત કદાચિત કોકના અનુમાનમાં પણ આવી જાય છે. જ્ઞાત જાણવામાં આવ્યો મને પ્રભુ, જે જાણવામાં આવ્યો સવિકલ્પ સ્વસર્જનમાં આવી ગયો એને ઉત્તરોત્તર ક્ષણે નિર્વિકલ્પ ધ્યાન આવીને અનુભવ થઈ જાય છે. અપૂરો વાત છે છઠ્ઠી ગાથામાં, ધીમે ધીમે લઈ લેશું આપણે. હવે એનો ગાથાનો અર્થ, જે જ્ઞાયક ભાવ છે તે છે ને છે, થાય થવું ને થશે એમાં નથી. છે ને જે જ્ઞાયક ભાવ છે તે છે, તે છે, તે કેવો છે? અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, કોઈ નહીં લગાડી નથી. આત્માના સ્વભાવથી વાત કરી અને અનુભવની વાત કરશે પણ એમાં પણ નહીં નહીં લગાડે. એમાં પણ આમાં દ્રવ્યના સ્વભાવની વાત કરે છે, એમાં નહીં લગાડવાની અમારે જરૂર નથી. અને જે જ્ઞાન અતિન્દ્રિય પ્રગટ થાય છે એમાં પણ અમે નહીં લગાડ્યા વગર કહેશું. તમે ધ્યાન રાખજો, તો એ વખતે નહીંનો વિકલ્પ કરીશ માં કે કઈ નહીં થી આ અનુભવ થાય કે નહીં થી અનુભવ ન થાય. લે નહીં થી જાણીને નહીં ને છોડી દે. હવે એક અભિગતિ આચાર્ય થઈ ગયા છે એમને કહ્યું, પેલા પેલા કરછી અગાઉના કાળમાં શબ્દ હતો, કરછી શબ્દ આપ્યો, અત્યારે ચમચી. ચમચીથી આહાર નહીં ખોનામાં અને ચમચી છોડી દેજે. નહીં થી નિર્ણય કરીને પછી નહીં ને છોડી દેજે, આ તને અનુભવ થશે. એ કાલી પ્રક્રિયા છે, અનાદ્યનંદ અનાદ્યનંદ પ્રકારની પ્રક્રિયા છે કે પેલા નહીં થી અજાણા જીવો છે એને પ્રમાણ નહીં નિક્ષેપથી સમજાવવામાં આવે છે અને એને ખ્યાલમાં આવે છે. ચાર પ્રકાર કીધા છે, પ્રમાણ નહીં નિક્ષેપ અને લક્ષણ ચાર પ્રકારથી સમજાવવામાં આવે છે અને એને અનુમાન જ્ઞાનમાં એવા સમજાય છે કે આવું મારું સ્વરૂપ છે. પછી અનુભવના કાળે નહીંના વિકલ્પો કોઈ રહેતા નથી. અપ્રમત નથી અને પ્રમત પણ નથી એને શુદ્ધ કહે છે. શુદ્ધ છે કે શુદ્ધાશુદ્ધ પર્યાયથી રહીત છે, માટે શુદ્ધ છે. વળી જો બે ભાગ પડ્યા, જે ને જ્ઞેયના અજમેરાભાઈ બે ભાગ પાડે છે. વળી આટલું તો કહ્યું, વળી ઉપરાંત જે પ્રશ્ન પહેર્યો છે બીજો એની વાત સાંભળ. વળી જે જ્ઞાયક પણ એ જણાયો, જે સાહેબ મને જણાવ્યો ત્યાં હજી અનુભવ નથી. ખોલશું આપણે બીજા આચાર્યની આધાર પણ લઈને ચર્ચા કરશો. નાયક મને જણાવ્યો તે તો જે જણાયો તે તો તે જ છે, બીજું કઈ નથી. બીજો કોઈ નથી. જણાયો તે જણાયો, પરોક્ષમાં આવ્યો તે પ્રત્યક્ષ થયો, સવિકલ્પ સંસર્જનમાં આવ્યો તે જ નિર્વિકલ્પ ધ્યાનમાં આવી ગયું. દેશો આપણે આધાર લેશું. સૂક્ષ્મ થયા ટીકા જે પોતે પોતે આત્મા, અહીંયા બીજા આત્માની વાત નથી, તે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ અનંત એ પરથી સિદ્ધ નથી. આત્મા પરથી બનેલો નથી, પરની અપેક્ષા નથી. અને શરીર હોય તો આત્મા હોય, અને શરીર ખરાબ થાય તો આત્મા નાશ થઈ જાય છે નહીં. પર્યાય છે તો આત્મા છે, અને પર્યાયનો વ્યય થાય તો આત્મા નથી એમ નથી. પોતે પોતાથી સ્વયં સિદ્ધ વસ્તુ સિદ્ધ હોવાથી, સિદ્ધ થવાથી નહીં, સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી. આ પરમાત્મા દ્રવ્ય છે અંદર બિરાજમાન, જળ જ્યોતિ ચેતન પરમાત્મા ભગવાન બિરાજમાન છે. એ કોઈથી ઉત્પન્ન થતો નથી, કોઈના વિયોગથી નાશ થતો નથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તાનું છે. અનાદિ એનું અસ્તિત્વ સત્તા એટલે હોવા અનાદિ અનંત, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. અનાદિ અનંત છે આત્મા, એ કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી, અને કોઈ વિયોગથી સંયોગના વિયોગથી કોઈનો નાશ થતો નથી. નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી નિત્ય હંમેશા પ્રગટ છે ને છે. એ પ્રગટ વસ્તુઓ પ્રગટ થતા ઉપયોગમાં પ્રતિભાસે છે, બધાને એને જણાય છે એમ પણ કહેવાય. નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી નિત્ય હંમેશા પ્રગટ છે. બાળગોપાલ સૌને કેવળ જ્ઞાન તો પ્રગટ થાય ત્યારે અનુભવમાં આવે, પણ કેવળ જ્ઞાન અનંત કેવળ જ્ઞાનની પર્યાય જેમાં બિરાજમાન છે એવો જ્ઞાન ગુણ એવા અનંત ગુણનો પિંડાત્મા એ તો પ્રગટ છે. પ્રગટ થાય ત્યારે મને અનુભવમાં આવે એમ નથી. પણ એક સૂક્ષ્મ વાત એવી છે કે ઉપયોગ પ્રગટ થાય છે એમાં પણ આત્મા તો છે એને ખ્યાલ નથી આવતો પરોક્ષપણે. નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી ક્ષણિક નથી. નિત્ય ધ્રુવ પરમાત્મા છે, પર્યાય અનિત્ય છે, પણ આત્મા નિત્ય હોવાથી ક્ષણિક નથી. અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. પ્રત્યક્ષ તો આત્મા વર્તમાનમાં, વર્તમાનમાં બાળકો પણ સૌને જણાય છે. એના માટે પરમાત્માને આપણે ટાઈમ લેવાની જરૂર નથી કે મારે દર્શન કરવા છે પ્રભુ તારા તો મને તું ટાઈમ લાગે નથી, મળવાનો ટાઈમ લાગે ને બધા. એમાં અમે આને વિનંતી કરવાની જરૂર નથી. હું તો છું છું ને છું, તારી આવશે તું દેખતો નથી. મને નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી ત્રણેય કાળ ભગવાન આત્મા પ્રગટ છે. દ્રવ્ય પ્રગટ છે, અને પર્યાય તો નાની પ્રગટ થાય છે, એની બહુ કિંમત પણ નથી. પ્રગટ છે એની કિંમત છે, એના પર લક્ષતા પર્યાય શુદ્ધ પ્રગટ થઈ જાય છે. શુદ્ધને જાણતા પર્યાય શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા ક્ષણિક નથી. સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. હાજરા હાજર દેવ છે. એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહીં, એને ટેલિફોન કરીને સ્પષ્ટ પ્રકારના જ્યોતિ છે. એવો જ એક જ્ઞાયક ભાવ, આ જ્ઞાયક ભાવના વિશેષ કયા અનાદિ અનંત છે, એ પ્રગટ દ્વિતીય ઉદ્યોત રૂપ છે અને પ્રકાશમાન જ્યોતિ બિરાજમાન છે એવો જ એક નાયક એક ભાવ છે. એટલી વાત શ્રીકાળી દેવીને કરી. હવે એના પરિણામ જે થયા છે, થઈ રહ્યા છે, અનાદિથી એનું જ્ઞાન કરાવે છે. નિષેધ કરવા માટે, આદર કરવા માટે નહીં. તે સંસારની અવસ્થામાં, અવસ્થા શબ્દ છે ને, સંસાર તો એક સમયની પર્યાયમાં છે. દ્રવ્યમાં સંસાર ક્યાં છે? કે આત્મામાં સંસાર નથી કે ના? આત્મામાં સંસાર ન હોય, આમાં લખ્યું છે. એ વાંચો છો, આમાં લખ્યું છે. શું લખ્યું છે? સંસારની અવસ્થા, એમ લખ્યું છે. દ્રવ્યમાં નહીં, તે સામાન્ય સ્વભાવ તો ના છે. હવે એનું વિશેષ બીજું પડખું છે ખરું, બીજું પડખું નથી એમ નથી. અન્ય માતની માફક બીજું પડખું છે. સંસાર અવસ્થા અનાધિકારની છે. પોતાને ભૂલીને બંને પોતાનું માને છે તે સંસારની અવસ્થામાં. એટલે મિથ્યાત્વની અવસ્થામાં, સંસાર એટલે મિથ્યાત્વ અજ્ઞાનની અવસ્થામાં અનાદિબદ્ધ પર્યાયની નિરૂપણાથી, અપેક્ષાથી, શિવનીની જેમ કર્મપુત્રો સાથે એકરૂપ હોવા છતાં અવસ્થા દ્રષ્ટિથી જુઓ તો એ કર્મનો બંધ એને દેખાય છે. સ્વભાવથી જુઓ તો કર્મનો બંધ એને અડ્યો નથી. આ સંસારની અવસ્થાથી જોવામાં આવે તો એમાંય માલ ઘણો મીરો છે. સંસારની અવસ્થા કહીને પણ એ કપૂરો વાર્તામાં કહેવા માંગે છે. હમણાં આપણે લેશું બંધ પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો તુરંત કસાય ચક્રના ઉદયની, જેનો એ કસાયનો ચક્ર છે, ભાવ કસાય ને દ્રવ્ય કસાય એના ચક્રાઓમાં ચડેલો છે. પર્યાય અપેક્ષાએ કસાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના અનેક પ્રકારના રાગ દ્વેષ ક્રોધ માન માયા લો આશય રતિ અરતિ શોક ભય અનેક પ્રકારના વિકારી ભાવો થાય. વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્યપાપને ઉત્પન્ન કરનાર આ નવા પુણ્યને પાપની પ્રકૃતિનો ઉત્પાદમાં ભગવાન આત્મા તો કરતા નથી ને કારણે નથી, તો એ નવી કર્મની પ્રકૃતિનો બંધ થાય છે એમાં કારણ કોણ છે? કે સંસારીનો વિખ્યાત ભાવ એમાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તો કર્મનું કર્મથી છે. નિમિત્તનું જ્ઞાન કરાવે છે પણ એ કર્મ બંધાય એનો રાગ કરતા ન બને. રાગ થાય માટે આ કર્મ બંધાય પણ નથી. યોગાનો યોગ છે. અહીં રાગ થાય ને આ કર્મ બંધાય, બે નો સકાળ છે, સ્વતંત્ર છે બે. રાગ થાય છે માટે કર્મ બંધાય છે પણ નથી. કર્મ બંધાય ત્યારે એમાં નિમિત્તપણે અગ્રાનીનો રાગ હોય છે. બસ એટલું છે. ભૂતપાપને ઉત્પન્ન કરનાર નવી કર્મની પ્રકૃતિનો બંધ થાય છે ને એને ઉત્પન્ન કરનાર હવે કોણ એમાં નિમિત્ત છે? અને જે કર્મના બંધમાં નિમિત્ત થાય એ ભાવે આત્મા પરણવે છે કે નથી પરણતો? સૂત્રો વાત છે, જરા શાંતિથી સાંભળજો. હજી તો ઘણા દિવસ છે, ખુલાસા પણ આવશે. ન સમજાય તો ચિઠ્ઠી લખી ને આપવી, મને આપવી, યોગીજી સાહેબને આપવી. શું કહે છે? પુણ્યપાપ એ નવી કર્મની પ્રકૃતિ. સાત અથવા આઠ કર્મનો પણ થાય છે, કોઈ વખતે આઠ, કોઈ વખતે સાત. એમાં નિમિત્ત કારણ જે અનેકરૂપ શુભ શુભ ભાવો કર્મના બંધનો કરતા તો જડ કર્મ છે. જડ કર્મને આત્મા એ બાંધતું નથી ને આત્માના પરિણામ પણ એના કરતા થતા નથી, નિમિત્ત કરતા થાય છે. હવે જે નિમિત્ત થાય છે નવા કર્મની બંધની પ્રકૃતિને શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે, એ જે કર્મનો બંધ થાય એમાં નિમિત્ત થાય શુભાશુભ ભાવ. એ રૂપે તો આત્મા પરમે છે ને, એના કોઈ કાળે પરતો નથી. અધરથી થાય છે, અધરથી થાય છે. લે હરીને હરીને ભૂકીએ છે અત્યારે વ્યવહાર સ્વીકારતા કે નવા કર્મનો બહુ સંસારી જીવન થાય છે. અવસ્થા દ્રષ્ટિથી જોતા અવસ્થા એમાં નિમિત્ત છે. વિદ્યાચારી વિદ્યાતર કથાયેલી યોગાશ્રો એમાં નિમિત્ત થાય. ભાવ આશ્રમ નિમિત્ત જયારે થાય છે નવા કર્મના બંધમાં, ત્યારે ભાવ આશ્રમ રૂપે કોણ પરમે છે? કે સાહેબ તો આત્મા જ પરમે, બીજું કોણ પરમે? કે ના એમ નથી, આ તો સમયસાર છે, આ તો સમયસાર છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ થવો એ પણ કોઈ પાત્ર પ્રવેશ થાય, કોઈ પાત્ર વ્યવહાર પ્રવેશ થઈ શકે એવું લખાણ છે. સમસ્ત અનેક રૂપ સુવર્ષુ ભાવો દયા દાન કરુણા કોમળતાના પરિણામ, હિંસા અહિંસાના પરિણામ, ભક્તિના પરિણામ, અનેક પ્રકારના સુવર્ષુ ભાવો પર્યાયમાં થાય છે અને એ પર્યાય એને નિમિત્ત થાય છે. નિમિત્તનો અર્થ કરતા નિમિત્ત થાય છે એટલે એ શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે, કરતા બનતો નથી. તો કરતા કમે થઈ જાય. આ તો આશ્રમ તત્વ છે, રોજ જળ તત્વ છે, આના નિમિત્તે બંધાય છે વાત નથી છે. જેથી નિમિત્ત કરતા કહેવાય અજ્ઞાન રાગને. પણ જયારે એ રાગ નિમિત્ત થાય છે ત્યારે રાગ રૂપે પરમે છે કોણ? એનો પ્રશ્ન ઉપાડ્યો છે. જુઓ અનેક રૂપ સુવર્ષુ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. રાગના સ્વભાવ રૂપે આત્મા થતો નથી, નિત્ય ઉદ્યોત રૂપ છે આત્મા. તત્વનો અભ્યાસ ઘટી ગયો ભારતમાં, જગતના જીવો ક્રિયાકાંડમાં ચડી ગયા એવા કાળે આ પુરુષનો જન્મ થયો. શુભાશુભાવ થાય છે એનો સ્વીકાર છે અને નવા કર્મ બંધાય છે એનો સ્વીકાર છે, એમાં શુભાશુભાવ નિમિત્ત થાય છે એનો સ્વીકાર છે. ત્રણ વાતનો સ્વીકાર કરીને અમે કહીએ છીએ કે શુભાશુભાવે આત્મા પર નિમિત્ત થયું છે. એ ક્ષણિક ઉપાદાનનું કારણ છે, ત્રિકાળી ઉપાદાન તો સાથે જાય નથી. એને નૈમિત્તિક કહેવાય. શુભાશુભ ભાવમાં બંધ નિમિત્ત થાય છે અને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય. ક્ષણિક ઉપાદાન લેતા પૂર્વ ને ઉત્તર કર્મના સંબંધો દેખાતા નથી. પર્યાય સત હેતુ સ્વયં રાગ ઉત્પન્નના ચટકારથી થાય છે. ક્ષણિક ઉપાદાન છે અંતર્નિર્મિત પર્યાયરૂપ પરિણમન શક્તિ છે. એ છે સમસ્ત અનેક વર્ષો ભાવો તેમના સ્વભાવે પોતાનો સ્વભાવ છોડીને રાગ રૂપે પરણમે આત્મા કોઈથી, અરે જ્ઞાન રૂપે પરણમે એ પણ કથનથી જ કહીએ છીએ. એ તો અપરણ કહીએ છે ને. પર્યાય ધર્મથી જુઓ તો પરણમે છે, પર્યાયની ગૌણ કરી ત્રિકાળીને જો તો એમાં પરિણમન નથી. એ તો ધ્રુવ છે પરમાત્મા. થોડોક વિચાર કરે ને તો બેસી જાય એવું છે. કર વિચાર તો પામ, એને આત્માનું ઉડાણથી રૂચિપૂર્વક સાંભળવું નથી સાંભળે કોઈ વિચારનાથી કરતો નથી, સાંભળીને ખંખેરી નાખે છે. અનંતવાર તીર્થંકરની સભામાં ગયો, દિવસોની સાંભળી, એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખી જતો ફીરો. એમના સ્વભાવે શુદ્ધ આત્મા અશુદ્ધ ભાવે પરણવે જ નહીં. ઉપર તો કહી દીધું છે કે શુદ્ધાત્મક્રિયાથી તો ભીત છે, જે ભીત છે પાછો એ રૂપે થઈને પરણવે, રાગ રૂપે થઈને પરણવી જાય આત્મા. હા, બહુ તું કહેતો હતો, અમે એટલું તાણીને કહેતો હતો, એટલું કહી કે જેમાં શુભાશુભ ભાવો પ્રતિભાસે છે એવા જ્ઞાન રૂપે પરણવે છે, એટલું ને એથી વધારે આગળ કઈ છે એ ઉપયોગ રૂપે પરણવે છે. એ વાત સાચી, ઉપયોગ લક્ષણ છે ને, હા, એ જોડકું છે, દ્રવ્ય પર એનું જોડકું, જ્ઞાયક ભાવ દ્રવ્ય છે અને એનું લક્ષણ પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રવ્ય ઉપયોગ, એ લક્ષણમાં લક્ષણ પ્રગટ થાય છે. રાગ પ્રગટ થતો લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ. હા હા, મુંબઈમાં કાલે એક ભાઈ પૂછ્યું કે ભાઈ ટૂંકું કાંઈ કોઈ તો કયો, નામું અમારે ધારણામાં રહેતું નથી, યાદ રહેતું નથી, અમને કઈ ટૂંકી વાત હોય ને પૂછે દીધા તો બતાવો, પૂછ બતાવો. પછી કહ્યું કે દાળમાં મીઠું નખાઈ ગયું વધારે, તો દાળ કાળી છે એમ બધા કહેવા માંડ્યા. ઘરના બધા પણ એક હતો, બધા એક દાળ ખાલી દાળ ખાલી દાળ ખાલી દાળ ખાલી. તો જે ખારાપણું છે એ લક્ષણ દાળનું છે કે મીઠાનું, નમકનું છે, મીઠાનું. તો એ લક્ષણ ખારાપણું દાળ ખારી છે એમ પ્રસિદ્ધ કરે છે કે મીઠું ખારી છે ખારું છે એમ પ્રસિદ્ધ કરે છે? મીઠાને પ્રસિદ્ધ કરે ને દાળ ખારી નથી એમ પણ આરે પ્રસિદ્ધ કરે. દાળ ખારી છે ચલી આવી ગયું ને, મીઠું ખારું છે તો દાળ તો જેવી છે તેવી એમ. સાકર દૂધ ને ચામાં વધારે નખાઈ ગઈ, બહુ ઘણી ચા થઈ ગઈ, કા બહુ બહુ દૂધ કર્યું પણ ઘર પણ લક્ષણ કેવું છે, દૂધનું છે ચાનું છે સાકરનું, એ લક્ષણ છે સાકરનું. તો એ સાકરથી લક્ષણ ભિન્ન છે કે અભિન્ન? અભિન્ન છે. તો અભિનય તો એ લક્ષણ લખને સાકરને પ્રસિદ્ધ કરે કે દૂધને પ્રસિદ્ધ કરે? દૂધ ગયું થઈ ગયું એ 100% ખોટી વાત છે, એક ટકો રથ નથી હાલે. કથનગીત તો કયો એટલે સભામાં કથનગીત ન હોય ભરી જાય, ચાલતા ચાલતા કથનગીત ન લગાડ, પેલા સભાને જોઈ લે, રૂપું કરી લે, પછી નહીંની વાત કરજે. તું કઈ વાંધો તને દોઢ પ્રતિ અનુભવ કરે, અનુભવ પહેલા એકલા નહીં ને વળગે છે. કેટલા મારે મારા માતો પરિચય ઘણા હોય ને મારી સાથે, નહીં તો ઢગલો જાણી દીધો બસ જાણે બધું આવી ગયું. અરે કઈ નથી, કઈ આપણને નહીં ગયા આત્મા માટે. અનેક રૂપ શું ભાવ, અરે શુદ્ધ આત્મા કઈ કસાય રૂપે પ્રણવે, પરમાત્મા કસાય, પરમાત્મામાં કસાય થાય આ શું તને થઈ ગયું છે? પરમાત્મામાં જો કસાય થાય તો તારામાં થાય લે. આ ગુરુદેવની વાણી છે. જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે એમ તો પણ જાણનાર દેખનાર છો. સિદ્ધ ભગવાન જેમ રાગના કરતા નથી એમ તો પણ રાગનો કરતા નથી, અને જરાક સિદ્ધથી જુદો પડ્યો અને કરતા વધ્યો તો મીઠા મીઠી થઈ ગઈ. એવું સલ્ય કરી ગયું છે કરતા બુદ્ધિનું, એક કરતા બુદ્ધિ બીજું જ્ઞાતા બુદ્ધિ. જ્ઞાતા બુદ્ધિનો ભૂલતો નીકળવો બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. નીકળી જાય, સ્વભાવમાં નથી ને નીકળી જાય. અજ્ઞાન છે એ સ્વભાવમાં ક્યાં છે? એ માને છે એવું છે, એ માને છે એવું નથી, પછી નીકળી જાય સત્ય માને. એમના સ્વભાવે પરિણમતો નથી, થતો નથી. આ રાગ રૂપે આત્મા થતો નથી, થાય છે રાગ પર્યાયમાં, ઉત્પાદય છે રાગ નથી એમ નહી, અન્યમતીની બાબત નથી આ. છતાં શુભ શુભ ભાવે તો આત્માત્મા થતો નથી, થાય તો જળ થઈ જાય એમ કી છે. નાયક ભાવથી જળ ભાવ રૂપ થતો નથી. ટોચની વાત કરી કે રાગ રૂપે આત્મા થઈ જાય એ સમય માત્ર, ચેતન દ્રવ્યો નાશ થઈ અને આત્મા જળ ભાવને પામી જાય. કેમ કે શુભાશુભ ભાવ જળ છે, અચેતન છે, એનામાં જાણવાની શક્તિનો જ અભાવ છે, ઉપયોગનો એમાં અભાવ છે. શુભાશુભ ભાવમાં જેમાં જ્ઞાન નથી એનાથી ધર્મ ક્યાંથી તને થશે? નાયક ભાવથી જળ ભાવ થતો, તેથી તે કારણે ન્યાય આપો કે એ રૂપે થતો નથી. પ્રમત્ત પ્રવૃત્તિ કેમ નથી એનો ન્યાય આપો કે શુભાશુભ રૂપે પ્રણમતો નથી, તે કારણે તે આત્મા પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તે જ સમસ્ત અનિર્દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતું શુદ્ધ કહેવાય છે. અહીંથી શરૂઆત કરી હતી, ઝાંખી આપી, ઝાંખી અનુભવની વિધિ બીજા પારામાં કહેશે. આ પહેલા પારામાં છેલ્લી લીટીમાં જરા ઇશારો કર્યો કે સમસ્ત અનિર્દ્રવ્યના ભાવોથી, એટલે કર્મકૃત રાગાદીથી જીવકૃત રાગ નથી, ખરેખર કર્મ કરતી નથી, પર્યાય કૃત રાગ છે, પણ કર્મના સંબંધથી થાય છે માટે કર્મકર્મ પણ કહેવામાં આવે છે. સમસ્ત અનિર્દ્રવ્યના ભાવો, અહીંયા ભાવવાસનો પ્રગટ થાય અને પછી ભેદજ્ઞાન કરવું, એક એવી વિધિ છે. કર્તા કર્મની અધિકારની ભૌતિક ગાથામાં એક વિધિ મૂકી છે, આત્માને આશ્રમનું ભેદજ્ઞાન કરો. અને સમયસારની માણુતાણું ગાથા પણ એ લેવાની છે, માટી લગાવીને પછી લાવું, એના કરતા માટી ચોપડવી જ નહીં. એવી વાત કે છે અમરચંદ્ર આચાર્ય, આપણે સમજાવું છે. માટી લગાડેલા ને એમ કે છે કે હવે તું સ્નાન કરી લે, માટી નીકળી જશે. અને કોઈ જીવ એવો આવ્યો કે માટી લગાડે જ નહીં, પછી લાવવાનું ક્યાં રહ્યું? એ કે છે બધી વાત આવશે ઘણી. ભાવ તો ઘણો આવે છે, કેટલું આવે કેટલું પણ જાય. જે સમસ્ત અનિદ્રવ્યના ભાવ પોતાના ભાવાશ્રમ થયા એનાથી બી એમ ન કહેતા, કર્મની સત્તામાં રાગ થાય છે, કર્મની સત્તામાં સુખરૂપ થાય છે. લોકોએ સાંભળ્યું નથી પછી અનુભાવ, એનો રાગના નિમિત્તે વાં એક રાગ અનુભાવ થાય છે. પ્રકૃતિ પ્રદેશ પર અનુભાવમાં બધા પ્રકારના છે. કર્મની સત્તામાં જે રાગ થાય છે ને, એ સમસ્ત અન્ય ભાવોના ભાવોથી કે કર્મના ઉદયનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, પણ એ કર્મનો ઉદય આત્માથી ભિન્ન છે. સમસ્ત અનિદ્રવ્યના ભાવોથી ભિન્ન પડે, સમર્થ લઈ લીધા લોકકર્મના પરિણામ ને કર્મના પરિણામ લઈ ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. આટલું પેલો દ્રષ્ટિના વિષયની મુખ્યતાની વાત કરી, હવે એનો અનુભવ કેમ થાય એ બીજા કારણમાં આપણને સમજાવશે આચાર્ય ભગવાન. અત્યારે વખત
પરમાત્મા પરમ પૂજ્ય દેવાદિદેવ મહાવીર ભગવાનનું આ શાસન ચાલી રહ્યું છે. આ શાસનમાં આજથી 2000 વર્ષ પહેલા આચાર્ય ભગવાન કુંકુન આચાર્ય દેવ થઈ ગયા. તેઓએ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર ઇત્યાદિ મહાગ્રંથોની રચના કરી અને આજથી 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર્ય દેવ થઈ ગયા. તેઓશ્રીએ આ શાસ્ત્રોની ટીકા કરી. આવા મહાન જૈન શાસનની અંદરમાં આજથી 60-70 વર્ષ પહેલાની જો કલ્પના કરવામાં આવે તો આ જૈન શાસન ઉપર મોહના વાદળા છવાયેલા હતા. જૈન શાસન હતું ન હતું સ્થિતિમાં હતું. એ સ્થિતિનું વર્ણન કરવું હોય તો એમ કહી શકાય કે સમુદ્રની અંદરમાં એક વ્યક્તિ ડૂબતી હોય અને ડૂબતા ડૂબતા કપાળ સુધી ડૂબી જાય અને માત્ર તેમના માથાના વાળ દેખાતા હોય તેને જેવી સ્થિતિ કહેવાય એ સ્થિતિ આ જૈન શાસનની હતી. તેવા સમયે એક એવા વીર પુરુષનો જન્મ થયો, એક એવા મહાન પુરુષનો જન્મ થયો જેમણે એક જ્ઞાન ગર્જના કરીને જૈન શાસન ઉપર છવાયેલા સમસ્ત મોહ વાદળને વિખેરી નાખ્યા. એવા આપણા પરમ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ અને એમણે કુંકુન આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવના અંતકરણની અંદરમાં પેસીને એમના હૃદયમાં પ્રવેશ કરીને એમનું હાર્દ સંપૂર્ણપણે ખોલી નાખ્યું. એવા આ અપૂર્વ કાળમાં આપણા સૌનો જન્મ થયો તે સૌનું પરમ સૌભાગ્ય છે. અને આ શાસનમાં ગુરુદેવના સાનિધ્યની અંદરમાં જેટલા ભવ્ય જીવો ગુરુદેવની સાથે અન્ય જગ્યાઓથી ભરત ક્ષેત્રની અંદરમાં આ કાળમાં જન્મ લઈને ગુરુદેવની વાણી પ્રત્યક્ષપણે સાંભળીને 45 વર્ષ સુધી તેઓશ્રીનું સાનિધ્ય સેવીને જે સ્થિતિમાં ભવ્ય જીવો પહોંચ્યા છે એવા સમુદાયની અંદરમાં એવા એવા રત્નો પાયકા જે રત્નોની અંદરમાં આપણી જ કલકત્તા નગરીના મહાન સત્પુરુષ સોગાનીજીનો પણ જન્મ થયો. આ પૂજ્ય સોગાનીજીની નગરીની અંદરમાં પૂજ્ય ગુરુદેવસિંહની 84મી જન્મ જયંતિ બાદ એટલે કે 23 વર્ષ પશ્ચાત એક એવો સુવર્ણ કાળ આવ્યો છે કે જે કાળમાં 45 વર્ષ ગુરુદેવે જે વાત કહી એનું અંતકરણ 16 દિવસની અંદરમાં પૂજ્ય ભાઈ પાસેથી તથા પૂજ્ય બાબુજી પાસેથી આપણને મળશે તે આપણું સૌનું પરમ સૌભાગ્ય. ગઈકાલે જ પૂજ્ય ભાઈશ્રી અને બાબુજી પધાર્યા છે. પરિશ્રમ લાગેલો હોવાને કારણે આજને દિવસે અત્યારે પૂજ્ય બાબુજીનું પ્રવચન બંધ રાખવામાં આવ્યું છે. તેમજ સાંજના ભાઈ ને પણ અત્યંત પરિશ્રમ પડેલો હોઈને ભાઈનું પ્રવચન સાંજના બંધ રહેશે. પૂજ્ય બાબુજીનું પ્રવચન સાંજના 7 વાગે આજના દિવસે સાંજના 7 વાગે થશે. ભાઈશ્રીની તબિયત અનુકૂળ હશે તો ચોક્કસ પ્રવચનના સમય વધારશે, અને અનુકૂળ નહીં હોય તો આરામ કરશે. હવે આ પ્રવચન મંડપમાં જ્યાં મહાવીર ભગવાનના શાસનની અંદરમાં કુલકુલ આચાર્યદેવ અમરચંદ્ર આચાર્યદેવની પરંપરામાં ગુરુદેવના મુખેથી નીકળેલી વાણી જીનવાણીની સાક્ષી એ છે, જે અહીંયા 16 દિવસ સુધી આ અધ્યાત્મ ગંગા વહેશે, તે અધ્યાત્મ ગંગાની અંદરમાં સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ થોડીક મિનિટોની અંદરમાં આ મંડપની અંદરમાં જ ભજવાશે, ઉજવાશે. આપણા દેવાદિદેવ જીનેન્દ્ર પરમાત્માને આ મંડપની અંદરમાં પધરામણી થશે, જેથી બધાને દેવદર્શન, સામૂહિક પૂજન ઇત્યાદિનો લાભ લઈ શકાય. અને જીનેન્દ્ર ભગવાનની ઓમ ધ્વનિમાં જે વાત આવી છે, અને તે ઓમ ધ્વનિ જે જીનવાણીની અંદરમાં ઉપલબ્ધ છે, તેનો પૂરેપૂરો સાર આ 16 દિવસની અંદરમાં આપણને મળે તે હેતુએ આપણે સૌ અહીંથી અત્યારે અહીંથી બાલ મંદિરમાં, ભવાનીપુર બાલ મંદિરથી